समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। एमां आपणे 22 गाथा सुधी स्वाध्याय कर्यो छे। 20, 21 अने 22 नी गाथा मां एम वात आवी के अज्ञानी अप्रतिबुद्ध कोण छे, अप्रतिबुद्ध कोण छे, अने ए अग्नि अने ईंधनना दृष्टांत द्वारा समझावामां आव्युं। એમ કહેવામાં આવ્યું કે જે પરદ્રવ્યને પોતાનું માને છે, પરદ્રવ્યમાં પોતાનો વિકલ્પ કરે છે, આત્મા પરદ્રવ્યમાં છે અથવા તો આત્મામાં પરદ્રવ્ય છે, એ પછી વર્તમાન કાળમાં, ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં, એ ત્રણેય કાળમાં પોતે પરદ્રવ્ય રૂપે છે અથવા તો પરદ્રવ્ય પોતા રૂપે છે, એમ પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે, અપ્રતિબુદ્ધ છે। અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે। અને એ વાત અગ્નિ અને ઇંધણના દ્રષ્ટાંત દ્વારા આપણને આચાર્ય ભગવાને સમજાવી। એ પછી 22મો કળશ કહેવામાં આવ્યો। 22મા કળશની અંદર આચાર્ય ભગવાને કહ્યું કે આત્મા અને પરદ્રવ્ય સાથે કોઈ કાળમાં, ક્યારેય અને કોઈ પણ પ્રકારે એકત્વ છે જ નહીં। આત્મા પરદ્રવ્ય સાથે એકત્વ પણ પામતો જ નથી। આત્મદ્રવ્ય એ જીવદ્રવ્ય છે, એ ચેતન છે, અને એ ચેતન બીજા કોઈ સાથે, જળ કે બીજા અન્ય ચેતન સાથે કે તાદાત્મ્ય પણ પામતો નથી। એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે એકરૂપતા હોય નહીં। એટલે આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પણ પ્રકારે, કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી। એટલે એ સદા અનાદિથી અત્યારે વર્તમાનમાં પણ પરપદાર્થથી ભિન્ન જ રહ્યો છે અને ભવિષ્યમાં પણ એ પરપદાર્થથી ભિન્ન જ રહેવાનો છે। એટલે એ રીતે આચાર્ય ભગવાને કહ્યું કે જે અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું જેને ભેદ જ્ઞાન નથી થયું, જે મોહને કારણે આત્મા અને પરદ્રવ્યને જુદા નથી પાડી શકતો, તે અજ્ઞાની જો એમ સ્વીકાર કરે કે જીવને ક્યારે પરદ્રવ્ય સાથે એકત્વ પણ થયું જ નથી, તો પછી એવા પોતાના સ્વરૂપને, નિજ સ્વરૂપને પ્રાપ્ત કરવું ખૂબ સહેલું છે। એટલે આચાર્ય ભગવાને પ્રેરણા કરી કે એ મોહને છોડ, પરદ્રવ્ય સાથે એકરૂપપણું છે એવા મોહને છોડ અને તું આત્માના જ્ઞાનને આસ્વાદ। ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરી, એની સન્મુખતા કરી અને એનું લક્ષ કરતા તને એનો અનુભવ થશે અને તને એ જ્ઞાનનો આસ્વાદ આવશે, તો તું એવા જ્ઞાનને આસ્વાદ, એવા જ્ઞાનનો અનુભવ કર। મોહ જે કરી રહ્યો છે એ મોહ બધો નકામો છે, વૃથા છે, એ જુઠ્ઠો છે અને એ દુઃખનું કારણ છે, માટે એવા મોહને છોડીને તું માત્ર જ્ઞાનને આસ્વાદ. ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, સુખ સ્વભાવ છે, એવા જ્ઞાન સ્વભાવને તું આસ્વાદ. એમ મોહને છોડવાનું અને જ્ઞાન સ્વભાવને આસ્વાદવાનું અહીંયા 22મા કળશમાં આચાર્ય ભગવાને કહ્યું. હવે જે 21-22 જે ગાથામાં અપ્રતિબુદ્ધ કઈ રીતે છે એ વાત સમજાવીને કે પરદ્રવ્ય સાથે એકત્વ જે માને છે એ અપ્રતિબુદ્ધ છે, એટલે એના અનુસંધાનમાં કુંદકુંદાચાર્ય ભગવાને જે આગળ ગાથા લખી, ગાથા 23-24-25, એમાં હવે એ અપ્રતિબુદ્ધને સમજાવવા માટેની વાત કરવામાં આવી છે. એટલે હવે એ અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છે. તો અહીંયા હવે ગાથા 23-24 અને 25 આપણે આગળ સાથે કરીએ. ગાથામાં કહે છે કે અજ્ઞાન મોહિતમ તી મેદમ ભણતી ઉદ્ગલમ દ્રવ્યમ બદ્ધમ બદ્ધમ ચ તથા જીવો બહુભાવ સંયુક્ત સર્વજ્ઞ જ્ઞાન દ્રષ્ટો જીવ ઉપયોગ લક્ષણો નિત્યમ કથમ શ ઉદ્ગલ દ્રવ્ય ભૂતો પણસી મમેદમ યદિ સ ઉદ્ગલ દ્રવ્ય ભૂતો જીવત્વ આગતમિત રત તચ્છક્તો વક્તુ યન્મ મેદમ ઉદ્ગલમ દ્રવ્યમ. આપણે ગાથા ગુજરાતીમાં લઈએ.
જ્ઞાન કી મોહિત મતી બહુ ભાવ સંયુક્ત જીવ જે આબત તે મબત ઉદ્ગલ દ્રવ્ય મારું તે કહી સર્વજ્ઞ જ્ઞાન વિશેષતા ઉપયોગ લક્ષણ જીવજે તે કેમ ભૂતકલ થઈ શકે કે મારું આ તું કહે અરે જો જીવ ભૂતકલ થાય પામે ભૂતકલો જીવત્વને તો જે મ કહી શકે આ મારું ઉદ્ગલ દ્રવ્ય છે.
અહીંયા 23-24 અને 25મી ગાથાના અર્થમાં કહે છે કે જેની મતી અજ્ઞાનથી મોહિત છે, જેની મતી અજ્ઞાનથી મોહિત છે, અજ્ઞાન મોહિત મતી અને જે મોહ રાગ દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે, બહુ ભાવ સંયુક્ત એવો જીવ એટલે જીવ ભણતી એમ કહે છે કે ઇદમ આ બદ્ધમ તથા જ અબદ્ધમ શરીર આદિ બદ્ધ તેમજ ધન ધાન્ય આદિ અબદ્ધ પુદ્ગલમ દ્રવ્યમ પુદ્ગલ દ્રવ્ય મમ મારું છે. આચાર્ય કહે છે સર્વજ્ઞ જ્ઞાન દ્રષ્ટા સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે નિત્યમ સદા ઉપયોગ લક્ષણ વાળો જીવ જીવ છે સ તે પુદ્ગલ દ્રવ્યોભૂત પુદ્ગલ દ્રવ્યરૂપ કથમ કેમ થઈ શકે યત કે ભણીસી તું કહે છે કે ઇદમ મમ આ પુદ્ગલ દ્રવ્ય મારું છે યદી જો સજીવ દ્રવ્ય પુદ્ગલ દ્રવ્યભૂત એટલે પુદ્ગલ દ્રવ્યભૂત થઈ જાય અને ઇતરત એટલે પુદ્ગલ દ્રવ્ય જીવત્વમ જીવપણાને આગતમ પામે તત તો વક્તું શક્ત તું કહી શકે યત એટલે કે ઇદમ પુદ્ગલમ દ્રવ્યમ આ પુદ્ગલ દ્રવ્ય મમ મારું છે પણ એવું તો થતું નથી. ત્રણ ગાથા સાથે લીધી છે. જેની મતિ અજ્ઞાનથી મોહિત છે, મતિ એટલે બુદ્ધિ, જે અજ્ઞાની થયો થકો વર્તે છે એની વાત કરી છે કે જેની મતિ અજ્ઞાનથી મોહિત છે, અજ્ઞાન છે માટે એ મોહ પામ્યો છે, અજ્ઞાન છે માટે એને મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યા દર્શન છે. એની બુદ્ધિ એ જ્ઞાન સહિત હોત તો એને મિથ્યા દર્શન મિથ્યા શ્રદ્ધા હોય નહીં, પણ અજ્ઞાની છે માટે એ જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે વસ્તુને માને છે, જ્યાં જેનું જે સ્વરૂપ નથી ત્યાં એ સ્વરૂપ માને છે. એટલે જેની મતિ અજ્ઞાનથી મોહિત છે એમ આચાર્ય ભગવાને કહ્યું કે જેની મતિ અજ્ઞાનથી મોહિત છે, અજ્ઞાનને કારણે એ મોહ પામ્યો છે. અને જે મોહ રાગ દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે, જો આગળ ગાથા 14-15 એ વાત આવી હતી કે આત્મા અસંયુક્ત છે, આત્માનો ભાવ અસંયુક્ત છે, અવિશેષ અસંયુક્ત એમ ભાવ લેવામાં આવ્યો હતો, છતાં પણ અહીંયા અજ્ઞાનને કારણે એ પોતે સંયુક્ત પણ માને છે. તો કોનાથી સંયુક્ત પણ માને છે? એ મોહથી રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવો સાથે એ પોતે સંયુક્ત મણું માને છે. એટલે કે જાણે કે એ ભાવ મારા છે એમ માને છે. રાગ થયો, દ્વેષ થયો, એટલે કે ક્રોધ માન માયા અને લોભ એ ચાર ભાવ રૂપે એ જ્યારે પરિણમે ત્યારે એ એમ માને છે કે એ બધું મારું છે, એમાં હું છું, એ ભાવ રૂપે પોતે થઈ જાય છે. એ અન્ય પદાર્થને જુએ છે તો એ પદાર્થમાં એ એકત્વ બુદ્ધિ મમત્વ બુદ્ધિ કરે છે અને એમાં એ મોહ પામે છે, એમાં એને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે. એટલે આવા ઘણા ભાવો રૂપે એ થાય છે. એટલે એમ કહેવામાં આવ્યું કે જે મોહ રાગ દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવો જીવ સમ્યક દર્શન નથી થયું અને આવા ભાવો સહિત જે પરિણમી રહ્યો છે એવા જીવને માટે કહે છે કે આ શરીર આદિ બદ્ધ તેમજ ધન ધાન્ય આદિ અબદ્ધ પુદ્ગળ દ્રવ્ય મારું છે એમ એની માન્યતા છે. જે જીવ અજ્ઞાનથી મોહ પામ્યો છે અને ઘણા ભાવો સહિત છે એવો જીવ એમ કહે છે કે આ શરીર આદિ મારા છે અને આ વસ્તુ પદાર્થો ધન ધાન્ય આદિ મકાન કપડાં કોમ્પ્યુટર ટેબલ જે કંઈ છે તે બધું એ મારું છે. એમાં શરીર આદિ જેની સાથે આત્મા રહ્યો છે એટલે કર્મબંધને કારણે નામ કર્મને કારણે જે શરીર પ્રાપ્ત થયું છે તે શરીર આદિ એ બદ્ધ તેમજ જે એનાથી જુદું છૂટું પડ્યું છે એ હું આ બધું ફર્નિચર રાચ રચીલું ધન ધાન્ય જે કંઈ છે તે બધું એટલે એવા બદ્ધ અને અબદ્ધ એ પૂતગળો એ મારા છે એમ એ કહે છે. કોણ? જે અજ્ઞાની છે તે. અજ્ઞાની આ જગતના બધા પદાર્થોને પોતાના માને છે, આ શરીરને પોતાનું માને છે, એ કહે છે કે આ મારું છે. જેને જ્ઞાન નથી, તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં, ઓમકાર ધ્વનિમાં જે જ્ઞાનનો ધોધ વહ્યો અને જેમાંથી ગણધર ભગવાને આગમોની રચના કરી અને પછી એમાંથી આચાર્ય ભગવાનોએ શાસ્ત્રો રચ્યા, અનુભવ કરીને શાસ્ત્રો રચ્યા, અને એમાં જે જ્ઞાન છે એ જ્ઞાનને જેણે પ્રાપ્ત નથી કર્યું, જેણે એ જ્ઞાન તરફ દ્રષ્ટિ કરી નથી, જેને એવા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી, જેને એવા શાસ્ત્રોનો અભ્યાસ કરીને એમાં જે પ્રવીણ છે, પ્રવર્તી રહ્યા છે, અનુભવ સહિત છે, એવા મહાપુરુષો, જ્ઞાની પુરુષો, સદગુરુ એમની વાણી પણ સાંભળી નથી, તીર્થંકર ભગવાનની વાણી સાંભળી અને એમાંથી પણ જેણે ઉપદેશ ગ્રહણ નથી કર્યો, એવો આ અજ્ઞાની જ્ઞાન વિના, જે જિનેશ્વર ભગવાનની વાણીમાં જે આવ્યું એ જ્ઞાન વિના એ જગતના પદાર્થોમાં મોહ પામે છે અને અનેક પ્રકારના ભાવ સહિત છે. એને રાગ થાય છે, દ્વેષ થાય છે, એ ક્રોધ કરે છે, એને માન છે, એને લોભ છે, એને માયા છે, એને શુભ ભાવ અશુભ ભાવ થાય છે, એને કપટ વર્તે છે, એ અનેક પ્રકારના ભાવો સહિત છે. જે ભાવો એના આત્માના શુદ્ધ ભાવથી જુદા પ્રકારના ભાવો છે એવા ભાવ સહિત છે. કે એવો જીવ એમ કહે છે કે આ જે શરીર સાથે પોતે રહ્યો છે એ શરીરને એમ કહે છે કે આ શરીર છે તે મારું છે અને હું એ શરીર રૂપે છું. અને એને પૂર્વે કરેલા શુભ કર્મોને કારણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે, પુણ્યબંધ થયો છે, એટલે એના સંયોગમાં જે એને પ્રાપ્ત થયું છે, લક્ષ્મી, ધન આદિ, એ બધાને પોતાના માને છે. જે પૂતગળ છે એને પોતાનું માને છે, શરીર અને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એને પોતાની માને છે. આ માન્યતા અજ્ઞાનીની છે, જ્ઞાનીની માન્યતા નથી. જ્ઞાનીને ક્યારેય પૂતગળ પોતાનું લાગે જ નહીં. જ્ઞાની સમજે છે કે હું ચૈતન્ય છું, હું ચેતનારૂપ છું, હું અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છું, હું સિદ્ધ સમાન છું અને હું જ્ઞાન સ્વભાવી છું. હું ત્રણેય કાળે મારા સ્વરૂપમાં રહેલા અનંત ગુણોને કારણે, જ્ઞાન સ્વભાવને કારણે, ચૈતન્ય પ્રણાને કારણે હું માત્ર મારા સ્વભાવ ભાવનો જ કરતા છું અને એને જ ભોગવનારો છું. એમાંથી જ મને હવ્યાબાદ સુખની પ્રાપ્તિ થાય છે અને એ જ મારું છે, એ સિવાય બીજું કંઈ મારું નથી. આવી સ્પષ્ટ માન્યતા, આવી સ્પષ્ટ શ્રદ્ધા જ્ઞાનીને હોય છે. જેને જિનેશ્વર ભગવાનની વાણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંભળી છે, અનુભવમાં ઉતારી છે, એના ઉપર મનન મંથન ચિંતવન કર્યું છે, એવા જ્ઞાનીને એમ થાય છે કે હું ચેતન છું અને આ પૂતગળ જે છે એ તો જડ છે, એના ગુણ જુદા, મારા ગુણ જુદા, એ પરદ્રવ્ય પૂતગળ એના રૂપ હું થઈ શકું નહીં, એ મારા રૂપે થાય નહીં, એ મારામાં વ્યાપે નહીં, હું એનામાં વ્યાપું નહીં, તો પછી આ શરીર છે એ મારું કેવી રીતે થાય? આ બધું ધન સંપત્તિ બધું જે મળ્યું છે એ બધું મારું કેવી રીતે થાય? એ ન થાય, એ મારું હોય જ નહીં. આવી સ્પષ્ટ માન્યતા શ્રદ્ધા જ્ઞાનીને હોય છે. પણ આ જે અજ્ઞાની છે એ તો પદાર્થોને પોતાની સમીપમાં જોઈ અને એને પોતાના માને છે, ધનને પોતાનું માને છે, મિલકતને પોતાની માને છે, ઘરને પોતાનું માને છે, બધું પૂતગળ છે, બધું જ્ઞેય છે એને એ પોતાનું માને છે, શરીરને પોતાનું માને છે, જન્મથી જે શરીર સાથે રહ્યો છે એને પોતાનું માને છે, એ જુએ છે કે જગતમાં કેટલા બધા જીવો હંમેશા એ શરીર છોડીને ચાલ્યા જાય છે, જન્મ અને મરણને જુએ છે, તે છતાં એને એમ નથી થતું કે મારું પણ મરણ થવાનું છે, હું પણ આ શરીરને છોડીને ચાલ્યો જવાનો છું, હું આત્મા આ શરીરથી ભિન્ન છું અને આ શરીર ક્યારેય મારું હતું નહીં, ભૂતકાળમાં પણ હતું નહીં, વર્તમાનમાં પણ નથી અને ભવિષ્યમાં પણ નથી, એમ એને થતું નથી. એ શરીરને પોતાનું માનીને રહ્યો છે અને એમ માને છે કે હું શરીરને મારી રીતે બધા કામો કરાવું છું, શરીર એ મારું છે અને હું શરીર સાથે એક રૂપે છું, હું જે ધારું છું ઈચ્છું છું એમ જ બધું શરીર કરે છે. પ્રત્યક્ષ જે દ્રષ્ટિમાં આવે એવી વાતને એ મોહને કારણે, રાગને કારણે, અજ્ઞાનને કારણે ભૂલી ગયો છે કે એ શરીરમાં એની ઈચ્છા મુજબ કોઈ ફેરફાર થતા નથી. શરીર જન્મે છે ત્યારથી શરૂ કરીને મૃત્યુ પામે ત્યાં સુધીમાં કેટલાય ફેરફારો દર્શાવે છે. શરીરમાં જે ફેરફારો થાય છે એ શરીરના પોતાના કારણે છે અને શરીર એ બધા ફેરફારો સ્પષ્ટ દર્શાવે છે. એ નાનામાંથી મોટું થાય છે, એ ગરડું થાય છે, વૃદ્ધ થાય છે, વાળ સફેદ થાય છે, દાંત પડી જાય છે, કરચલીઓ પડે છે, બધું થાય છે. આ બધું થઈ રહ્યું છે શરીર પોતાના ફેરફારો, ચેન્જીસ એ પોતે જ કરે છે અને પોતે એ દર્શાવે છે, પ્રત્યક્ષ દર્શાવે છે. અને આ અજ્ઞાની એ જુએ છે તે છતાંય એ એમ કહે છે કે શરીર મારું છે. જો તારું શરીર હોય તો એ શરીરને તું શા માટે ગરડું થવા દે છે? જો તારું શરીર છે તો એ શરીરને એમાં થતા ફેરફારોને તું કેમ તારી રીતે કરતો નથી? શરીરને તારી રીતે પરિણમાવી તો શકતો નથી. શરીર ગરડું થઈ રહ્યું છે તું અટકાવી તો શકતો નથી. જો તારું હોય તો તું અટકાવ, તારું હોય તો તું એને અટકાવ, એ ફેરફારોને અટકાવ. તું કંઈ કરી શકતો નથી. શરીર શરીરનું કામ કરે છે, શરીરની જે પર્યાય થાય છે તે એની પોતાની થાય છે, એના કારણે થાય છે, એમાં જીવ કંઈ કરતો નથી. તે છતાંય એને મિથ્યા માન્યતા રહી છે કે શરીર જે છે તે મારું છે. અને એ માન્યતામાં ને માન્યતા જીવનમાં એ જીવન પૂરું કરે છે. સાચી વાતની એને સમજ આવતી નથી અને એનો પુરુષાર્થ પણ થતો નથી. જે છોડીને જવાનું છે, જેમાં એ કંઈ કરી નથી શકતો, એક સમય માત્ર માટે પણ એ શરીરની સાથે એની ઈચ્છા મુજબ રહી શકતો નથી. જ્યારે છોડવાનો વખત આવે છે તે નિશ્ચિત છે, પછી એક સમય માત્ર વધારે રહેવું હોય તો પણ એ શરીર સાથે રહી શકતો નથી. શરીરમાં લકવો પડે છે, પેરાલિસિસ થાય છે, તો એ શરીરને હલાવી ચલાવી શકતો નથી. એ ખૂબ ભાવ કરે છે કે હું આમ શરીરને હલાવું ને તેમ હલાવું, પણ એ હલાવી શકતો નથી. શરીરને એ સ્વસ્થ રાખવા માટે, રોગરહિત રાખવા માટે ખૂબ પ્રયત્નો કરે છે, છતાં પણ એવા રોગ એને લાગુ પડે છે, એનું કંઈ કરી નથી શકતો. તે છતાં એ શરીરનું મમત્વ છોડતો નથી, મારાપણું છોડતો નથી. અને આ મોટામાં મોટી એની ભૂલ છે, એ અજ્ઞાનને કારણે થતી ભૂલ છે, એટલે એની ખોટી શ્રદ્ધા છે. એ જ રીતે પરપદાર્થો જે એના સંયોગમાં આવ્યા છે, એ બધા પદાર્થોમાંથી કોઈ પદાર્થમાં એ પોતે વ્યાપતો નથી કે પેલો પદાર્થ એનામાં વ્યાપતો નથી, એનાથી ભિન્ન રહ્યો છે. એ પદાર્થનું આવવું જવું એટલે ધન લક્ષ્મી વગેરેનું એના સંયોગમાં આવવું કે જવું એ એના કારણે થાય છે, એમાં એના પુણ્ય નિમિત્ત કારણ છે, એના પુણ્ય છે તે નિમિત્ત કારણ છે. આ કોમ્પ્યુટર અહીંયા મારા સંયોગમાં પડ્યું છે તો એ મારું પુણ્ય જે છે એ એને માટે નિમિત્ત કારણ છે, પરંતુ એ કોમ્પ્યુટર એના કારણે જ એ અહીંયા છે. કોમ્પ્યુટર પૂતગળ છે અને એમાં ફેરફાર થવા, એની જે કંઈ પર્યાય થવી એના કારણે થાય છે, એ બીજા કોઈના કારણે થતી નથી. એવો જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે એને એ સમજતો નથી, એટલે આ મૂર્ખાઈઓ કર્યા કરે છે કે શરીર મારું, આ કાર મારી, ને આ ઘર મારું, ને આ રેફ્રિજરેટર મારું, ને આ ટીવી મારું, ને બધું મારું મારું કર્યા કરે છે. જે એનું નથી એને પોતાનું માને છે, અને પછી મારું કહેતા એમાં પછી કંઈ ફેરફાર થાય એને ગમતા ફેરફાર નથી થતા, એને ઈચ્છા છે એવા ફેરફાર નથી થતા, તો પછી દુઃખી થઈ જાય છે. એ વસ્તુમાં એવા ફેરફાર થાય છે જે થવાના જ છે, એને કારણે થાય છે, પદાર્થને કારણે થાય છે. છતાં પણ આ અજ્ઞાનીને એવા ફેરફાર એને ઈચ્છા નહોતા અને એવા ફેરફાર થતા જોવા પડે છે, એટલે આને આકુળતા થાય છે. અરે આ કોમ્પ્યુટરમાં આ ઘસરકો પડ્યો, આ સ્ક્રીન ઉપર આ સ્ક્રેચ પડ્યો, કોણે પાડ્યો? એ સ્ક્રેચ પડવાનો એના કારણે પડવાનો હતો. તું સુકરા નકામો ઉદ્વેગ કરે છે કે તારું નથી, એની જે પર્યાય થવી હશે તે જ થવાની છે, એમાં નિમિત્ત કારણ ગમે તે હોય. આટલી વાત જે સમજવાની છે એ વાત એ સમજતો નથી. અહીંયા આચાર્ય ભગવાને એ વાત સમજાવવી છે કે અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની છે, અને એ મોહને કારણે એમ અજ્ઞાન ભાવે રહ્યો છે અને અનેક પ્રકારના પછી ભાવો કરે છે જ્ઞાનને લીધે થઈને. ઇષ્ટ ભાવ, અનિષ્ટ ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ, રાગના ભાવ, દ્વેષના ભાવ, ક્રોધના ભાવ, જાત જાતના ભાવો કર્યા જ કરે છે. જ્ઞાન નથી એટલે બધું થાય છે. આત્માનું જ્ઞાન નથી, એક વખત આત્માનો અનુભવ કરે તો બધું શાંત પડી જાય, યથાર્થ નિર્ણયો થાય, યથાર્થ શ્રદ્ધા થાય, તત્વોની યથાર્થ શ્રદ્ધા થાય, પદાર્થોને જેમ છે તેમ જાણે, પૂતગળને પૂતગળ જાણે, જીવને જીવ જાણે, અને બધાથી જુદો ભગવાન આત્મા પોતે સ્વ એ સિદ્ધ સમાન છે એમ અનુભવ સહિત જાણે, પછી એને કોઈ દુઃખ નથી, કોઈ અશાંતિ નથી. પણ એવું જ્ઞાન નથી થયું એવા જીવને શું થઈ રહ્યું છે એ વાત પહેલી સમજાવી, અને પછી એને એ વાત માંથી એને જ્ઞાન તરફ વાળવો છે, એટલે આચાર્ય ભગવાને આ ગાથામાં એ વાત કરી કે એવો જીવ જે અજ્ઞાની છે, ઘણા ભાવો સહિત છે, એવો જીવ એમ કહે છે કે આ શરીર મારું છે, આ ધન ધાન્ય આ બધું મારું છે. આચાર્ય કહે છે કે સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે સદા ઉપયોગ લક્ષણ વાળો જીવ છે તે પૂતગળ દ્રવ્યરૂપ કેમ થઈ શકે? કે તું કહે છે કે આ પૂતગળ મારું છે, એને એની માન્યતાઓની સામે દલીલ કરીને આચાર્ય ભગવાન સમજાવે છે કે ભાઈ તું એમ કહે છે કે શરીર મારું છે અને આ પદાર્થો બધા, આ ધન ધાન્ય બધું મારું છે, તો તું એ વાત કેમ ભૂલી જાય છે કે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એમાં જીવને ઉપયોગ લક્ષણવાળો કહ્યો છે, જે સદાય ઉપયોગ લક્ષણવાળો છે, એટલે કે જે જ્યાં લક્ષ કરે છે એનું એ જ્ઞાન કરવાવાળો થાય છે. એ ઉપયોગ લક્ષણવાળો જીવ જે ચેતન છે, એ ચેતન જે છે એ ચેતન એ પરદ્રવ્ય રૂપે કેવી રીતે થાય? કે જે પરદ્રવ્ય પૂતગળ જે છે એ પૂતગળ જળ છે, એ જળ રૂપે આ ચેતન કઈ રીતે થાય? તું વાત કર અમને, તું હવે અમને એમ સમજાવ કે તું આ પૂતગળ રૂપે કઈ રીતે થાય? તીર્થંકર ભગવાન, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે એટલે એમાં તો કોઈ ફેરફાર હોઈ શકે નહીં, એ તો પરમ સત્ય વાત છે. અને એમાં તો એમ કહેવામાં આવ્યું કે આ જીવ ચૈતન્ય લક્ષણ વાળો છે, એટલે હંમેશા જ્ઞાન કરવા વાળો છે, એ ચેતના સ્વરૂપ છે, અનંત ગુણોનો પિંડ છે, અને સદાય એ તો ઉપયોગ લક્ષણ વાળો છે, એટલે સદાય એ તો જ્ઞાન સ્વભાવી છે, એનો સ્વભાવ જ્ઞાન કરવાનો છે. એક સમય માત્ર માટે પણ એ જ્ઞાન ન કરે એમ નથી, દરેક સમયે એ જ્ઞાન કરવા વાળો છે, એને ઉપયોગ લક્ષણ છે, એટલે જ્યાં એનો ઉપયોગ જાય છે તેનું તે જ્ઞાન કરે છે, એવો એ ચૈતન્ય સ્વભાવી જીવ છે. એ ચૈતન્ય સ્વભાવી જીવને આ પૂતગળ દ્રવ્ય સાથે એકત્વપણું તો થઈ શકે એવું છે જ નહીં, કેમ કે પૂદગળ જે છે એ તો જળ છે, એ તો રૂપી છે, એને તો સ્પર્શ છે, રસ છે, ગંધ છે કે રૂપ છે, વર્ણ છે, તો એવું એ પૂદગળ દ્રવ્ય જે જળ છે જે જ્ઞાન કરી શકતું નથી, એ ચેતન ભગવાન આત્મા રૂપે કેવી રીતે થાય, અને એવી રીતે નથી થતું તો તું પછી પૂદગળને શા માટે મારું છે એમ કહે છે. અહીંયા આચાર્ય ભગવાને એને એમ પ્રશ્ન પૂછ્યો કે જે સદાય ચેતનમય છે એવું આ જીવ દ્રવ્ય છે, તે પૂદગળ રૂપ કઈ રીતે થાય? કેમ કે પૂદગળ છે એ તો જળ છે, એ તો જ્ઞાન સ્વભાવી નથી, એ જ્ઞાન કરી શકતું નથી, એ મૂર્તિક છે, અને આ ચેતન છે એ તો અમૂર્તિક છે, એમાં બંનેમાં કોઈ પ્રકારે સામ્યતા નથી. તો પછી એ પૂદગળ દ્રવ્ય એ જીવરૂપ કેવી રીતે થાય? તું મારું છે એમ કહે છે પૂદગળને, તો એ પૂદગળ મારું છે કઈ રીતે થઈ શકે, એટલે કે તારું કઈ રીતે થાય છે? એ થઈ શકે નહીં. પૂદગળ દ્રવ્ય રૂપ જીવ કેમ થઈ શકે, કઈ રીતે થાય? તું કહે છે કે આ પૂદગળ મારું છે. આગળ કહે છે કે જો જીવ દ્રવ્ય પૂદગળ દ્રવ્ય રૂપ થઈ જાય, જો આ ચેતન ભગવાન આત્મા પૂદગળ દ્રવ્ય રૂપ થઈ જાય, તો એ જળ થઈ જાય, એ અચેતન થઈ જાય. જીવ દ્રવ્ય પૂદગળ દ્રવ્ય રૂપ થઈ જાય અને પૂદગળ દ્રવ્ય જીવપણાને પામે, એટલે એ ચેતન રૂપ થઈ જાય, તો તું કહી શકે કે આ પૂદગળ દ્રવ્ય મારું છે. આચાર્ય ભગવાન એને દલીલ કરીને તર્ક દ્વારા સમજાવે છે કે તે એમ કહ્યું કે પૂદગળ દ્રવ્ય મારું છે એ તો બરાબર લાગતું નથી, સિવાય કે જો જીવ દ્રવ્ય પૂદગળ દ્રવ્ય રૂપ થઈ જાય, અથવા અને પૂદગળ દ્રવ્ય છે તે જીવ દ્રવ્ય રૂપ થઈ જાય, તો તું કહી શકે કે આ પૂદગળ દ્રવ્ય મારું છે. પૂદગળ દ્રવ્ય જીવરૂપે થતું જ નથી, તો પછી તું કેવી રીતે કહી શકે કે પૂદગળ દ્રવ્ય મારું છે? જો તારું હોય તો એ તારી સાથે રહેવું જોઈએ, જો એ તારું હોય તો હંમેશ માટે તારી સાથે જ રહેવું જોઈએ, અને તું ઈચ્છે એમ જ એનું પરિણમન તારી સાથે હંમેશ માટે શાશ્વત થવું જોઈએ, પણ એવું તો બનતું નથી. એની પર્યાય જુદી થાય છે, તારી પર્યાય જુદી થાય છે, એનાથી તારે છૂટવાનું થાય છે, એને તું છોડી અને બીજે ચાલ્યો જાય છે. આજે આ બધા કોમ્પ્યુટર, ટેબલ, કાર, બધું જે છે, ઘર છે, એ બધું છોડી અને આ જીવ મૃત્યુ પામે છે, તો બીજે ક્યાંય કોઈક એવા પ્રદેશમાં ચાલ્યો જાય છે કે જ્યાં એને આ જે બધું હતું એ જોવા પણ મળે નહીં, ત્યાં અહીંયા કદાચ પાછો પણ ના આવી શકે એવી પર્યાયમાં ચાલ્યો જાય. ક્યાંય જંગલની અંદર કીડો થાય તો આ બધું એનું કોમ્પ્યુટર ને પ્રિન્ટર ને ટેબલ ને આ બધું જે છે એ બધું એનું ક્યાં રહેવાનું હતું? એને જોવા એ પામવાનો છે? એ 30 ઇંચમાં ચાલ્યો જાય એવી જગ્યાએ ક્યાંય, તો ત્યાંથી એ અહીંયા આવવાનો છે? એની સાથે આમાંનું કોઈ જતું નથી, એ લઈ જઈ શકતો જ નથી. જો એનું હોય તો એની સાથે જવું જોઈએ, એવું તો બનતું નથી. અરે એને જોવાય નથી મળતું, એને યાદ પણ આવી શકે નહીં, કદાચ યાદ આવે અને સ્મરણ થાય, કદાચ બીજો એવો કોઈ ભાવ થાય અને એમાં જાતિ સ્મરણ જ્ઞાન થાય, તો પણ એ અહીંયા લેવા આવે તો કોઈ એને આપવાનું છે? ધારો કે એ જીવ અહીંથી મૃત્યુ પામે અને બીજા કોઈ દેશમાં ક્યાંક એ જન્મ લે, અને પછી એને જાતિ સ્મરણ જ્ઞાન થાય કે હું અહીંયા ડલાસમાં આ જગ્યાએ આવી રીતે હતો ને આ બધી મારી પ્રોપર્ટી હતી ને આ મારી કાર ને આ બધા મારા, પછી અહીંયા આવે તો કોઈ એને સંગ્રહ, કોઈ રાખે એને આપે કે હા હા તમે હતા તો લો લઈ જાઓ, એવું બનતું નથી. તો પછી આ બધું શું લઈને બેઠો છે? જે વસ્તુ એની નથી, પોતાની નથી, એને પોતાની કરી અને નકામો એ મિથ્યાત્વમાં અનાદિનો રખડી રહ્યો છે એમ એને ભાન કરાવવું છે. એટલા માટે આચાર્ય ભગવાને તર્ક દ્વારા કહ્યું કે ભાઈ, જીવ દ્રવ્ય જે છે એ પૂતગળ રૂપે થઈ શકે નહીં, પૂતગળ દ્રવ્ય જીવ રૂપે થઈ શકે નહીં. જો એવું થાય તો બરાબર છે કે તું એમ કહી શકે કે આ પૂતગળ દ્રવ્ય મારું છે, મારું છે એને તું લઈ જઈ શકતો નથી, એનો અર્થ જ છે કે તારું નથી. તારું હોય તો તું લઈ જા, તારું હોય તો તું એને તારી રીતે પરિણમાવી શકે. તારું હોય તો એ ત્રિકાળ તારું રહેવું જોઈએ, પણ એવું થતું નથી. છતાંય તું એમ કે છે મારું છે મારું છે, તો એ કેવી રીતે વાત બને? એટલે એ તારું નથી એમ અહીંયા આચાર્ય ભગવાનને સમજાવવું છે. અબુદ્ધ છે ને, અહીંયા અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે, મોહ પામ્યો છે, એવા જીવને જે પૂતગળમાં મારાપણું છે, શરીરમાં મારાપણું છે, એને લીધે ત્યાં ને ત્યાં વ્યસ્ત રહે છે. એના જીવનનો બધો જ સમય એ ત્યાં જ વિતાવે છે, આત્મા તરફ લક્ષ કરતો નથી. કેમ જીવ આત્મા તરફ નથી લક્ષ કરતો? તો કે આ બધું મારું છે મારું છે મારું છે એમ કરી અને એના કાર્યો કરવામાં એ રોકાઈ રહે છે. આ મિલકત મારીને, આ બધાને હું આમ ઇન્વેસ્ટ કરું ને, આ મકાનને હું આમ કરાવું ને, આમ કરાવું ને, તેમ કરાવું, કરાવતો જીવન પૂરું કરી દે છે, નહીંથી જીવ ચાલ્યો જાય છે. એની ઈચ્છા મુજબ કંઈ થતું નથી. અને એની ઈચ્છા મુજબ જો કંઈક થયેલું હોય તો એ સમજવું કે એનો પુણ્યનો ઉદય હોય, તો એને એમ લાગે કે એ ઈચ્છે છે એમ બધું થયું, એવા ફેરફારો એને કર્યા હતા જે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે થયા હોય, એટલે એ વખતે એનું પુણ્ય એવું હોય તો એવા ફેરફારો થતા એને જોવામાં આવે. પણ તે પૂતગળનું પરિણમન એ કરાવી શકે છે? એવું તો થતું જ નથી. પૂતગળના પરિણામો જીવ ક્યાંથી કરાવી શકે? એટલે આચાર્ય ભગવાને કહ્યું છે કે તારું નથી, અને જો એમ તું માનીશ કે તારું છે તો પછી એમાં ને એમાં તું આખું જીવન પૂરું કરીશ. એટલે એમ આચાર્ય ભગવાન એને જ્ઞાન આપવા માંગે છે. અને એમ કરતા એને જો એ દ્રષ્ટિ બદલાય કે આ પૂતગળ દ્રવ્ય એટલે કે શરીર અને જે કંઈ સંયોગો રૂપે પ્રાપ્ત થયું છે એમાંનું કંઈ મારું નથી, જો એવી એની દ્રષ્ટિ થશે તો પછી આત્મા તરફ પડશે. એની ક્ષણભંગુરતાનો વિચાર આવશે કે આ બધું જે કંઈ પ્રાપ્ત થયું છે એ બધું ક્ષણભંગુર છે. ક્ષણભંગુર એટલે સમય જતા એ બધું ચાલ્યું જવાનું છે. એ બધી પર્યાયો છે પૂતગળની, અને એના ફેરફારો એના કારણે થાય છે. એ શાશ્વત વસ્તુ નથી, એ મારી નથી, મારા સંયોગમાં આવી એ એના કારણે આવી છે. એમ થતાં એના તરફનો એનો રાગ મંદ પડશે, એના કસાયો મંદ પડશે, અને પછી એમ થશે તો કે મારું શું છે એવો પ્રશ્ન એને પોતાને જાગશે. તો પછી એમ થશે કે મારું શું છે, અને જ્યારે એને મારું શું છે, હું કોણ છું, હું ક્યાંથી થયો એવા પ્રશ્નો જ્યારે ઉઠશે ત્યારે એ ધર્મ તરફ વળશે, ત્યારે એ સદગુરુ પાસે જશે, ત્યારે એ શાસ્ત્રોનો અભ્યાસ કરવા તરફ વળશે. એટલે આ અપ્રતિબુદ્ધ છે એને સમજાવવા માટે આચાર્ય ભગવાને આ ત્રણ ગાથા આ રીતે લખી અને એનું ધ્યાન દોર્યું છે કે તું જ્યાં રોકાઈ ગયો છો એ પૂતગળ દ્રવ્ય તારું નથી, એ રૂપે તું નથી, એટલે તું પાછો વળ, તું સાચી વસ્તુને સમજ. અત્યારે માત્ર એટલી જ વાત કહી, પૂતગળ દ્રવ્ય મારું છે એ માન્યતા એની જે છે એનું અહીંયા ખંડન કર્યું છે. આપણને થાય કે આટલી વાત જ કરવી છે? ના, એટલી વાતમાં બહુ ભાવ ભર્યા છે કે પૂતગળ દ્રવ્ય મારું નથી એમ જ્યારે જીવને થઈ જાય છે તો પછી એમ થાય છે કે મારું શું છે, પછી પ્રશ્ન એમ આવે. એને આ બધું જે જોવાનું શરૂ કરે એને જે નરી આંખે દેખાય છે અથવા તો સ્પર્શ દ્વારા અનુભવમાં આવે છે અથવા સાંભળીને જે કંઈ ખ્યાલમાં આવે છે, જે કંઈ બધું જે છે ઇન્દ્રિયો દ્વારા જણાય છે એ બધું પૂતગળ, ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જણાઈ રહ્યું છે એ બધું પૂતગળ છે, ને એ પૂતગળ મારું નથી, એટલે પછી પાછો વળે છે તો કે મારું શું છે, મારું શું છે એમ એને પાછા વળવાનું થાય છે. અને જેને પાછા વળવાનું થયું છે, જેને ખાતરી થઈ કે પૂતગળ મારું નથી એમ ખાતરી થઈ, એ પછી પાછો જરૂરથી વળશે તો પછી એને પ્રશ્ન થશે કે મારું શું છે. આ બધું સંયોગી છે તો આ સંયોગો ચાલ્યા જતા મારું બાકી શું રહે છે, મારું કાયમ ટકીને રહેવા વાળું શું છે, શાશ્વત વસ્તુ મારી કઈ, એટલે એ એમ ધર્મ તરફ વળે છે કે મારું શું છે. તો કે ચૈતન્ય તારો સ્વભાવ છે, જે વાત આચાર્ય ભગવાને પહેલા જ કહી દીધી કે ઉપયોગ લક્ષણ વાળો તું જીવ છો, સદા ઉપયોગ લક્ષણ વાળો તું જીવ છો, માત્ર તારું આ નથી એટલી વાત નથી કરી. અને આગળ એમ પણ વિશેષણ મૂક્યા કે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એમ તું આવ્યો છો, કેવો ઉપયોગ લક્ષણ વાળો જીવ તરીકે તું સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવેલો છે, તારું લક્ષણ ચૈતન્ય છે, તું ત્રિકાળ ચૈતન્ય જ છો, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છો, અને સર્વજ્ઞના જ્ઞાનમાં એ વાત તો આવી છે. સર્વજ્ઞ ભગવાને પોતે એ વાતને અનુભવ પછી કહી છે, એમને એમ કોઈ વાત કરી દીધી છે એમ નથી. સર્વજ્ઞ ભગવાને જે જાણ્યું છે એ તો પોતે પોતાનું એવું સ્વરૂપ, સર્વજ્ઞ સ્વરૂપ પ્રગટ કર્યા પછીથી એમણે એ વાત ઓમકાર ધ્વનિ દ્વારા આપણને આપી છે. એટલે એમના જ્ઞાનમાં આવેલી આ પરમ સત્ય વસ્તુ છે, એમાં કોઈ ફેરફાર હોઈ શકે જ નહીં. એટલે એમાં તું ઉપયોગ લક્ષણ વાળો જીવ આત્મા ભગવાન દેખાયો છો, અને એમ જ છે તારું સ્વરૂપ, તો ઉપયોગ લક્ષણ છે તારું સ્વરૂપ, તો જ્ઞાન સ્વરૂપ છે, તારો સ્વભાવ જ જ્ઞાન કરવાનો છે, એ જ તારો સ્વભાવ છે, એ અનાદિનો છે, એ સિવાય બીજો કોઈ રાગ દ્વેષ વાળો તારો સ્વભાવ છે જ નહીં. તું રાગી પણ નથી, તું દ્વેષી પણ નથી, તું મોહિત પણ નથી, તું અજ્ઞાની નથી, તું સર્વજ્ઞ સ્વભાવી છો, એને તું પ્રગટ કર. તારો ઉપયોગ બહારમાં રહ્યો છે એને લીધે થઈ અને તને આ ભ્રમણા થઈ ગઈ છે, એ ઉપયોગને તું અંતર તરફ વાળ, કેમ કે તું એમ કરી શકે એવો ઉપયોગ લક્ષણ વાળો જીવ છો, એ સાથે જ વાત મૂકી દીધી છે. માટે તું આ જે માન્યતા લઈને બેઠો છે પરદ્રવ્યમાં મમત્વ, મારાપણું, એકત્વપણું, એ માન્યતાને છોડ અને તું આત્મા તરફ વળ. આ વાત અહીંયા આચાર્ય ભગવાને આમાં આ ગાથામાં કરી છે. હવે આપણે એનો વધારે વિસ્તાર સમજીએ. આ સામાન્ય અર્થ આપણે સમજ્યા અને ગાથામાંથી જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે અર્થ કાઢ્યો છે, ટીકામાં જે આપ્યો છે, એને આપણે સમજીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ ટીકામાં કહે છે કે એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ વશે જે અપ્રતિબુદ્ધ જીવ અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો છે. શું કહે છે અહીંયા? ઉદાહરણ જે આપે છે એ સ્ફટિકનું ઉદાહરણ આપે છે. સ્ફટિક એવું હોય કે સ્ફટિકની પાસે, એની નિકટમાં, નજીકમાં જો કોઈ બીજો રંગવાળો પદાર્થ રાખવામાં આવે તો એ સ્ફટિક એવા રંગનો દેખાય. સ્ફટિકની પાસે લાલ ફૂલ મૂકવામાં આવે તો એ લાલ રંગનો દેખાય, એ પીળા કપડા નજીક મૂકવામાં આવે તો સ્ફટિક પીળો દેખાય. સ્ફટિકની અંદર એની જાય પડે છે. એટલે એ સ્ફટિક જે છે એ જેની સાથે રાખવામાં આવ્યો હોય એવા રંગનો એ સ્ફટિક દેખાય. સ્ફટિકને અહીંયા કહ્યું છે કે એ અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો. આશ્રય એટલે એની સાથે રહ્યો છે કે જેમાં સ્ફટિકમણી મૂકેલો હોય તે વસ્તુને એમ કહેવાય કે એનો સ્ફટિકમણીએ, સ્ફટિકે આશ્રય કર્યો. એટલે જે પદાર્થની સમીપમાં એક સ્ફટિક છે એનો એને આશ્રય કરો, અથવા તો જેની ઉપર મૂકવામાં આવ્યો, એમ કહીએ આપણે દાખલા તરીકે, દાખલા તરીકે લાલ કપડા ઉપર મૂકવામાં આવ્યો તો એ સ્ફટિકની અંદર એની જાય પડે તો સ્ફટિક એ લાલ દેખાય. સ્ફટિક જેની નિકટમાં છે એવા એવો એ દેખાય. એ અહીંયા દ્રષ્ટાંત લઈને વાત કરવી છે. સ્ફટિક લાલ છે નહીં, સ્ફટિક દેખાય લાલ, પણ સ્ફટિક લાલ નથી. અને સ્ફટિક લાલ દેખાય છે એ શા માટે દેખાય છે? તો કે એ લાલ કપડા ઉપર મૂકવામાં આવ્યો છે, લાલ કપડાનો આશ્રય થયો, એમ કહીએ કે જે તો એ લાલ દેખાય છે. પણ લાલ દેખાય છે એટલે એ કંઈ કાયમ માટે લાલ થઈ ગયો છે? એ સ્ફટિકને લાલ કપડા ઉપરથી લઈ ઉપાડી લઈએ અને લીલા કપડા ઉપર મૂકવામાં આવે તો એ લીલો દેખાય. લાલ કપડા ઉપરથી લઈ લઈએ અને લીલા કપડા ઉપર મૂકીએ તો એ લીલો દેખાય. એટલે સ્ફટિકમાં તો એ લાલપણું કે લીલાપણું બેમાંથી એક પણ ઘૂસ્યું નથી, તો એની સમીપમાં છે એટલે એવો એ દેખાય છે. હવે દેખાય છે તો એ તાકાત કોની? સ્ફટિકની કે પેલા કપડાની? એવો એ દેખાય શક્તિ કોની? એવી યોગ્યતા કોની છે? સ્ફટિકની છે કે પેલા કપડાની છે? સ્ફટિકની એવી યોગ્યતા છે કે એ જેની સાથે રહ્યો છે એવા રંગનો એ દેખાય. સ્ફટિકની એ શુદ્ધતા છે, એ નિર્મળતા સ્ફટિકની છે. એને કારણે એ સ્ફટિક લાલ દેખાય કે લીલો દેખાય એ કંઈ કપડાને કારણે દેખાય છે એમ નથી. કપડાને કારણે સ્ફટિક, લાલ કપડાને કારણે લાલ દેખાય એમ જો હોય તો લાલ કપડા ઉપર લાકડાનો ટુકડો મૂકો ને એ પણ લાલ દેખાવો જોઈએ, એમ તો થતું નથી. લાલ કપડા ઉપર લાકડાનો ટુકડો મૂકવામાં આવે તો એ કંઈ લાલ દેખાતો નથી. જો એ લાલ કપડાની જો તાકાત હોય તો એને પણ એ લાલ કરીને બતાવે, એમ તો થતું નથી. એટલે જે યોગ્યતા છે એ સ્ફટિકની પોતાની યોગ્યતા છે. માત્ર એ લાલ કપડાના સંબંધમાં એ રહ્યો છે, નિકટતાથી રહ્યો છે. સંબંધ એવો છે કે એની ઉપર એ મૂક્યો છે, બીજો કોઈ સંબંધ નથી. એકબીજામાં વ્યાપકપણાનો સંબંધ નથી, માત્ર એની નિકટતામાં રહ્યો છે. માટે એ પોતે એની યોગ્યતાથી એવો દેખાય છે. એટલે ખરેખર તો સ્ફટિકનું એવું લાલ દેખાવું કે લીલા દેખાવું એ વખતે એ એની યોગ્યતાને કારણે એ કેવો દેખાય, એ વખતે પેલું લાલ કપડું કે લીલું કપડું જે છે તે એમાં નિમિત્ત કારણ છે, એમાં નિમિત્ત કારણ છે. આપણે દ્રષ્ટાંતને તો બરાબર સમજવું પડશે ને, પછી એને આપણે જીવની ઉપર ઉતારવાનું છે. એટલે મૂળ વાત અહીંયા શેની લીધી કે અનેક પ્રકારના અહીંયા બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી, એકી સાથે અનેક પ્રકારના બંધનની ઉપાધિના, કેટલાય પ્રકારની ઉપાધિ જે આવી પડેલી છે, એ બધી ઉપાધિ જીવને જે બધું આવી પડેલા ભાવો એ કરી રહ્યો છે, આ જે કંઈ એને પ્રાપ્ત થયું છે એ બધી ઉપાધિ, એનું નિકટપણું વર્તે છે અને વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ વસે. પોતાનો મૂળ જે સ્વભાવ જે છે એ સ્વભાવને છોડી અને બીજો અન્ય સ્વભાવ, એ અસ્વભાવ એટલે એવા અસ્વભાવ ભાવો, એનો સંયોગ. એટલે જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં જીવને માટે એમ છે, એવો એ અપ્રતિબુદ્ધ એટલે જે અનેક પ્રકારના ભાવો કરી રહ્યો છે તેવો, જે મૂળ ગાથામાં વાત કરવામાં આવી છે. અને એ અનેક પ્રકારના ભાવોને અહીંયા અસ્વભાવ ભાવો કયા છે, અને એ અસ્વભાવ ભાવો એ સંયોગને કારણે થાય છે. થાય છે એનામાં, અપ્રતિબુદ્ધ જીવમાં થાય છે, અપ્રતિબુદ્ધ જીવમાં. પણ એ થાય છે તેમાં નિમિત્ત તરીકે એ નિકટપણું છે. શેનું નિકટપણું છે? તો કે અનેક પ્રકારની ઉપાધિ. દાખલા તરીકે એને ઘર છે તો ઘરની ઉપાધિ છે, તો ઘરના વિચારોમાં એ રહ્યો છે તો એવા ભાવો કરે છે. એને ઓફિસ છે તો ઓફિસની ઉપાધિ એ એક પ્રકારનું એનું બંધન ઓફિસનું, તો એના ઓફિસના વિચારોના એના વિકલ્પના એવા ભાવોમાં એ રહ્યો છે. એ ખાવા બેઠો છે તો એની સાથે એ પુદ્ગળ પદાર્થોનો એનો સંયોગ થયો છે એ વખતે, તો એના વિચારોમાં રહ્યો છે. એ ખરીદી કરવા નીકળ્યો છે તો એના ભાવમાં રહ્યો છે. એ કાર ચલાવે છે તો એ કારની સાથે એ એવા ભાવમાં રહ્યો છે. એટલે બધો જ જે કંઈ ભાવ જે છે, અનેક પ્રકારના ભાવો, એ અનેક પ્રકારની વસ્તુઓ જે છે એને કારણે આપણે કહીએ, પણ એ તો કારણ એનું નથી. મૂળ કારણ તો એ જીવનું છે કે એ અજ્ઞાનને કારણે એવા ભાવે થાય છે કે હું મોટર ચલાવું, હું કાર ચલાવું, હું ખરીદી કરું, હું ઓફિસમાં બેસું, હું આ ઘરનો વહીવટ કરું. એ બધા ભાવો એ પેલા સંયોગોને કારણે એને થાય છે. એ એ જીવ જે છે, એ અજ્ઞાની જીવ, અપ્રતિબુદ્ધ, એ જીવને એની યોગ્યતાને કારણે એવા ભાવ થાય છે. એ બધા ભાવો આત્મા સિવાયના ભાવ છે. મૂળભૂત આત્માનો જે સ્વભાવ છે એના સિવાયના અન્ય ભાવો છે. એટલે એ અસ્વભાવ ભાવો એના સંયોગો વસે જે અપ્રતિબુદ્ધ જીવ છે એ અનેક પ્રકારના શું કરે છે એની વાત કહેવી છે. કે એ અનેક પ્રકારના કરી અને પછી અહીંયા ઉદાહરણ આપી દીધું કે વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો છે. અનેક ભાવ રૂપ જેમ, એટલે અનેક રંગરૂપ જે સ્ફટિક થાય છે એવી રીતે અનેક ભાવ રૂપે થયો છે એમ અહીંયા કહે છે. આગળ કહે છે એવો જેવો છે, અત્યંત તિરોભૂત ઢંકાયેલા પોતાના સ્વભાવપણાથી, સ્વભાવ ભાવપણાથી, પોતાનો આત્માનો જે મૂળ સ્વભાવ છે એ તો એને ઢંકાઈ ગયો છે, અત્યંત તિરોભૂત એટલે ખૂબ ઢંકાઈ ગયો છે. પોતાના સ્વભાવ ઢંકાઈ જવું એટલે એ અજ્ઞાની થયો છે. પોતાનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે, તેવો જ્ઞાન સ્વભાવી નહીં થતા એ અજ્ઞાની થયો છે એટલે અત્યંત તિરોભૂત ઢંકાયેલા પોતાના સ્વભાવ ભાવપણાથી જ્ઞાન આનંદ સ્વભાવ એનો ઢંકાયેલો છે. કેમ કે અન્ય ભાવે વર્તી રહ્યો છે એટલે એના તરફ એનું લક્ષ્ય નથી એટલે ઢંકાયેલો છે. પોતાના સ્વભાવ ભાવપણાથી એ ઢંકાઈ ગયો છે, પોતાનો સ્વભાવ ભાવ એવો એ થયો છે જે જેની સમસ્ત ભેદ જ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. સ્વભાવ ભાવ ઢંકાઈ ગયો એટલે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ અને પોતે બધાથી જુદો છે એવું ભેદ જ્ઞાન થવું જોઈએ, એવું ભેદ જ્ઞાન થતું નથી. શું કહે છે? અત્યંત તિરોભૂત ઢંકાયેલા પોતાના સ્વભાવ ભાવપણાથી જેની સમસ્ત ભેદ જ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. તો અન્ય ભાવરૂપ થયો છે એમ વાત કરી પેલા સ્ફટિકની માફક, અને પછી કહે છે કે એનો પોતાનો જે સ્વભાવ છે એ કેવો છે? શુદ્ધ નિર્મળ સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ આત્માનો છે. એવા સ્વભાવને છોડીને એ અન્ય ભાવરૂપે પરિણમે છે ત્યારે એનો જે જ્ઞાન સ્વભાવ એ હવે એ ભેદ જ્ઞાન કરતો નથી કે આ બધા જગતના પદાર્થોથી પોતે જુદો છે, એટલે એવી એ ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ એ અસ્ત થઈ ગઈ છે. બીજા પદાર્થોથી પોતે જુદો નથી પડતો એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ સર્વ જગતના બધા જ પદાર્થોથી સર્વ પદાર્થોથી એ જુદો ભિન્ન પોતાને અનુભવે છે એને ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ પ્રગટ થઈ છે. પણ જે અન્ય ભાવે વર્તી રહ્યો છે પોતાના સ્વભાવ ભાવને છોડીને, જેનો સ્વભાવ જે છે એ ઢંકાઈ ગયો છે, એટલે જ્ઞાન સ્વભાવ જેનો ઢંકાઈ ગયો છે એને હવે ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ નથી કે જેના દ્વારા એ જગતના પદાર્થોથી પોતાના સ્વરૂપને જુદો તારવી લે, જુદો અનુભવી લે એવું હવે રહ્યું નથી, એટલે ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો એ છે. એવો એ છે. અને મહાઅજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે, મહાઅજ્ઞાનથી, જો અજ્ઞાન કેવું પાછું મહાઅજ્ઞાન કહ્યું છે, મહાઅજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે, એ મોહિત થયો છે, ખૂબ ખૂબ એવો મોહિત થયો છે કે જ્યાં જે નથી ત્યાં તેને માને છે. મોહ શું કરે? મોહને કારણે શું થાય? કે જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે વસ્તુની માન્યતા કરે, જ્યાં સુખ નથી ત્યાં સુખને માને, જ્યાં દુઃખ છે ત્યાં દુઃખને સમજે નહીં, જ્યાં પદાર્થ જડ છે ત્યાં એને એનું જડપણું સમજે નહીં, જ્યાં ચેતન છે ત્યાં એને ચેતનપણું સમજે નહીં, એવો વિમોહિત. એટલે એવો વિમોહિત થયો છે એને મહાઅજ્ઞાની કહ્યો છે, એને મહાઅજ્ઞાની કહ્યો છે. પોતે ચેતન છે તો એ ચેતનપણાને અનુભવતો નથી ને જડ એવું શરીર છે એને અનુભવ કરે છે ને શરીરને પોતાનું માને છે. જગતમાં જે જ્યાં જેમ છે તેમ તો એ સમજતો નથી માનતો નથી એવો એ મોહિત વિમોહિત કહ્યો છે. એટલે વિશેષ પ્રકારથી ખૂબ ખૂબ રીતે મોહિત થયો છે એટલે એને અજ્ઞાની કહ્યો. એટલે કે મહાઅજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે, પોતાને જ જાણતો નથી, પોતાનું સાચું સ્વરૂપ જે છે એને જાણતો નથી, પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે એમ જાણવાને બદલે એ વિમોહિત થઈને શું જાણે છે? કે પોતે મનુષ્ય છે, પોતે સ્ત્રી છે કે પોતે પુરુષ છે એમ એ વિમોહિત થયો છે. જે પર્યાય છે અને પર્યાયને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયું છે એ રૂપે પોતે પોતાને માને એ પોતે પોતાથી જ એમ વિમોહિત થયો છે. એટલે કહે છે કે મહાજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વ પરનો ભેદ નહીં કરીને, સ્વ એટલે પોતે ભગવાન આત્મા અને બીજું બધું પર, એવો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવ ભાવોને જ, પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ, પોતાનો સ્વભાવ તો શુદ્ધ નિર્મળ સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, પોતાના સ્વરૂપને અનુભવવાનો સ્વભાવ છે, બીજે ક્યાંય જવાનો, આડાઅવળા થવાનો, બારમાં લક્ષ કરવાનો એનો સ્વભાવ છે જ નહીં. એનો સ્વભાવ કેવો છે? પોતાના સ્વરૂપમાં રમણતા કરવાનો સ્વભાવ છે. તો એવા પોતાના સ્વભાવને છોડીને, એટલે પોતાના સ્વભાવ નથી એવા જે અન્ય ભાવો, એ બધા વિભાવ ભાવો, એ વિભાવ ભાવોને જ પોતાના કરે છે, પોતાના માને છે, પોતાના અનુભવે છે. એટલે કહે છે કે એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વ પરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવ ભાવોને જ, પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ પોતાના કરતો, પોતાના કરે તો ક્યાંથી, એ તો પોતાના માને, પોતાના કહેવાથી પોતાના થોડા થઈ જવાના છે. પણ અહીંયા સમજાવવું છે એટલે એમ કે છે કે પોતાના કરતો પુદ્ગલ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે. એ કઈ રીતે પુદ્ગળ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે એની અહીંયા ખૂબ સ્પષ્ટતાપૂર્વક વાત કરવામાં આવી. તો હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આગળ વધારે વિસ્તાર ઘણો આપ્યો છે, એને આવતી વખતના સ્વાધ્યાયમાં આપણે લઈશું. એટલે આજે પ્રશ્ન આપણે નથી લેતા, આખી ટીકા પૂરી થઈ જાય, ભાવાર્થ પતી જાય ત્યાર પછીથી પ્રશ્ન લઈએ. એટલે આજે કોઈ પ્રશ્ન આપણે લેતા નથી. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવર તે જય તે પ્રણમો પદ દેવર તે જય તે